તારીખ 20/12/1995 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સડક નંબર 37.
અંતરની યથાર્થ ભાવના પૂર્વક જે તે નિર્ણય અથવા વિચારણા થાય છે તેમાં યથાર્થતા હોય છે, પરંતુ ભાવુકતામાં આવનારના નિર્ણયમાં યથાર્થતા હોતી નથી. વાત છે કે યથાર્થ ભાવના હોય આત્મકલ્યાણને, અંતરમાંથી યથાર્થ ભાવના હોય તો એની વિચારણા પણ યથાર્થ હોય છે. શું વિચારણા જેને કહીએ, અને એના જે નિર્ણયો થાય છે એ પણ યથાર્થ થાય છે. એ ભાવના અને ભાવુકતામાં અહીંયા અંતર પાડવો છે. પરંતુ ભાવુકતામાં આવનારના નિર્ણયમાં યથાર્થતા હોતી નથી. ભાવુકતા શું છે કે એનો દેખાવ તો ભાવના જેવો હોય છે, પણ ભાવના છે એ સતત વૃદ્ધિ પામે છે, ટકી રહે છે, હંમેશા ચાલુ રહે છે. જ્યારે ભાવુકતા છે એ દૂધના ઉભરા જેવી છે, જેમ દૂધમાં ઉભરો આવે પાછો બેસી જાય તો એમ લાગે કે દૂધ વધી ગયું, અડધી તપેલીમાંથી આખી તપેલી થઈ ગઈ, પણ પાછું દૂધ તો બેસી જશે. એમ ભાવુકતામાં કોઈ આવે છે એને ભાવાવેશ પણ કહે છે અને ભાવુકતા પણ કહે છે. ભાવનો આવેશ એ ભાવુકતા છે. તો એમાં કોઈ જીવ આવે છે પાછો એનો ભાવ છે એ ઓસરી જાય છે. તો ભાવુકતામાં આવનાર હોય એનો નિર્ણય યથાર્થ નથી હોતો, કેમ કે એ ક્ષણિક ભાવમાં આવી ગયો અને નિર્ણય કરી લીધો. એવી રીતે ઘણા નિર્ણયો લઈ લઈએ છીએ, કોઈ વ્રત લઈએ છે, કોઈ તપ કરે છે, કોઈ પાછળથી પરિણામ કામ કરતા નથી અથવા એવા પરિણામ રહેતા નથી. કોઈ નિવૃત્તિ લઈ લઈએ છીએ, કોઈ વેપાર છોડી દઈએ છે, કોઈ નોકરી છોડી દઈએ છે, કોઈ દીક્ષા લઈ લઈએ છે, એમ અનેક પ્રકારે કોઈ ત્યાગ કરે છે. તો ભાવુકતામાં જો હોય તો એ ટકી ન શકે ના પરિણામ, એ પરિણામ પાછા ફરી જાય છે, બદલી જાય છે. પણ અંતરની યથાર્થ ભાવનાથી હોય તો એ વૃદ્ધિગત થતા જાય અને એનું ફળ પણ આત્મકલ્યાણ ની દિશામાં અવશ્ય આવે છે. એમ યથાર્થ અને અયથાર્થ એમ બે પ્રકાર આવા પરિણામમાં પડે છે. જેનો દેખાવ સરખો છે, ભાવના અને ભાવુકતાનો દેખાવ સરખો છે. ભાવના છે એ આત્માનું તત્વ છે, ભાવના છે એ આત્મામાંથી ઉગેલી ચીજ છે, ચૈતન્યમાંથી આવેલી ચીજ છે. જ્યારે ભાવુકતા છે એ પ્રકૃતિગત છે, એટલે એવી પ્રકૃતિ ઘણા માણસની હોય કે ભાવાવેશમાં આવી જાય અને એ વખતે ઉભરામાં ને ઉભરામાં તપ ત્યાગ ગમે તે કરી લે, પણ એ પ્રકૃતિને અનુસરીને થયેલો, પ્રકૃતિના ઉદયમાં જોડાઈને થયેલા પરિણામ છે, આત્મામાંથી આવેલા નથી. એટલે ભાવનાનો સંબંધ ચૈતન્ય સાથે છે, ભાવુકતાનો સંબંધ જળની સાથે છે, પ્રકૃતિ એટલે જળની સાથે છે. એમ બંનેમાં તફાવત છે. ના ના આવે, એમાં સૂઝ ન આવે, અંદરની સૂઝ ન આવે. અવલોકન જ યથાર્થ નથી એમ અહીંયા કેવું છે. શું યથાર્થતા નથી હોતી એટલે સૂજ ક્યાંથી આવે? એટલે અયથાર્થતામાં એ બધી ગડબડ હોય છે. દસમો મુદ્દો, વર્તમાન ભૂમિકાથી આગળ વધવા માટે જે મુમુક્ષુની દ્રષ્ટિ પ્રયોજનભૂતપણે કાર્ય કરે છે ત્યાં યથાર્થતા છે. શું કહેવું છે કે પોતાની જે વર્તમાન ભૂમિકા એટલે યોગ્યતા, એ યોગ્યતાથી એક પણ ડગલું આગળ વધવા માટે જે મુમુક્ષુ પાસે દ્રષ્ટિકોણ હોય છે, દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ, તે દ્રષ્ટિકોણ પ્રયોજનભૂતપણે કાર્ય કરે છે, એ પ્રયોજનને સાધે છે અને ત્યાં યથાર્થતા છે. શું કહેવું છે? કોઈ પણ ભૂમિકાનો મુમુક્ષુ હોય પણ એ ભૂમિકાથી એને આગળ ક્યાં વધવાનું છે, કેટલું આગળ, પહેલું કદમ શું ભરવાનું છે, શું ક્રમ અનુસાર, એ પ્રમાણે જેનો દ્રષ્ટિકોણ છે એ પોતાના પ્રયોજનને પ્રયોજનભૂતપણે એ પરિણામો કામ કરી રહ્યા છે. એમાં શું છે કે માણસ જ્યાં ઊભો હશે ત્યાંથી એક ડગલું આગળ વધશે ને. અહીંયા ઊભો છે ને ઓલા પણ નથી, દાદરમાં પગલું નહીં ભરી શકે, એ તો એને અહીંયાથી જ એક ડગલું ભરવું પડશે. એમ જે યોગ્યતામાં અને જે ભૂમિકામાં ઊભો છે ત્યાંથી એને જે આગળ વધવાનું છે, એવી જેની દ્રષ્ટિ છે એટલે દ્રષ્ટિકોણ એ પ્રકારનો જેણે અપનાવ્યો છે, શું તે પ્રયોજનભૂતપણે કામ કરે છે અને એ પ્રકાર યથાર્થતામાં આવે છે. એ પ્રકાર શેમાં આવે છે? યથાર્થતામાં એ પ્રકાર આવે છે. અંતર કે અંતરની ભાવના હોય તો પ્રયોજનની પકડ આવે. યથાર્થતા આવતા મુખ્ય ગુણોના પરિણમનમાં સમન્વય થાય છે. સમન્વય એટલે કોઓર્ડિનેશન, એટલે એનું દર્શન મન પડે, એના અભિપ્રાયના વિપર્યાસો જ્ઞાનમાં મટે, અથવા જ્ઞાનમાં નિર્મળતા આવે, સૂજ આવે અને કશાય રસ પણ મંદ પડે. એ મુખ્ય ત્રણ ગુણ છે. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણ છે. અને પોતાના નાના દોષ પણ મોટા દેખાય છે ત્યાં શું થાય છે એને, કે જ્યાં દ્રષ્ટિ પ્રયોજનભૂતની થઈ, પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ જ્યાં બરાબર સાધ્ય થઈ ગયો ત્યાં પોતાના નાના દોષ પણ એને મોટા દેખાય. આ એક પ્રકાર ઊભો થાય છે યથાર્થતામાં, આ એક પ્રકાર ઊભો થાય છે. એટલે એનો અર્થ શું થયો કે એ જે નાના દોષ પણ હવે રાખવા માંગતો નથી, તો પછી મોટા રાખવા માંગે છે એ પ્રશ્ન રહેતો નથી. જે નાના દોષ પણ મટાડવા માંગે છે એ મોટા દોષ તો કરવા માંગે છે એ વાત રહેતી નથી. જે રાત્રે ભોજન ન કરે એ બીડી ન પીએ, એ દારૂ ન પીએ, કેમ કે એને તો રાત્રે ભોજન કરવું નથી. શું તો દિવસનું ભોજન જે મટાડવા માંગે છે, હવે વાત તો સામાન્ય છે, રાત્રે ભોજન ન કરવું એ વાત કઈ બહુ મોટી નથી, સામાન્ય વાત છે. અને એક ટ્રેડિશનલ થઈ ગયું છે કે ભાઈ જૈનો હોય એ રાત્રે ભોજન નથી કરતા. આમ સામાન્ય વાત લાગે, પણ એની પાછળ હેતુ છે કે જો રાત્રે પણ ન જમવું હોય તો બીડી પીવી, દારૂ પીવો, એ વાત તો રહેતી જ નથી, કેમ કે તો બહુ મોટા દોષ છે. નાનો કરવો નથી, મોટો શું કરવા કરે? કંદમૂળ ન ખાવા, સામાન્ય વાત છે. એવા બીજા ઘણા શાકભાજી મળે છે, કંદમૂળ ન ખાય તો કઈ મોટી વાત છે? પણ કંદમૂળ ન ખાય એ પછી ઈંડાને માંસ તો ખાય જ નહીં, કેમ કે કંદમૂળ ખાતો નથી. એટલે જે નાનો દોષ ન કરે એ મોટો તો કરે કરે જ નહીં. પછી એક દ્રષ્ટિએ સામાન્ય વાત હોય તો પણ એ મોટા દોષને રોકનાર છે. શું એમ અહીંયા જ્યાં પ્રયોજનભૂતનો દ્રષ્ટિકોણ થઈ ગયો અને પોતાના નાના નાના દોષ પણ જો મોટા લાગે છે તો પછી મોટા દોષ કરવાનો તો એને પ્રકાર બનતો નથી, એમ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ થાય છે એટલે ત્યાં ઉપયોગ પણ સૂક્ષ્મ થયો, એ વાત બરાબર છે. શું એટલે જેમ મેગ્નિફાઈંગ ગ્લાસથી નાનો અક્ષર પણ મોટો બની જાય, એમ અહીંયા જ્યાં પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ પ્રગટ્યો ત્યાં પોતાના નાના દોષ પણ જ્ઞાનમાં મેગ્નિફાઈંગ ગ્લાસ જેવું થઈ ગયું, એને જ્ઞાન, એનું જ્ઞાન, એને નાના દોષ પણ મોટા દેખાય. એટલે એને દોષ ટાળવાનું સુગમ પડે છે. નાના દોષ પણ મોટા દેખાય છે અને સરળતા, ગુણગ્રાહ્યતા વગેરે આ ભૂમિકાના મુખ્ય લક્ષણ છે. જ્યાં પોતે જે જગ્યાએથી ઊભો છે ત્યાંથી આગળ વધવા માગે છે અને જેને પ્રયોજનભૂત કાર્ય કરવાનો સૂક્ષ્મ દ્રષ્ટિકોણ થયો એને સરળતા સહેજે આવે, ગુણગ્રાહીપણું પણ એને સહેજે આવે છે. ગુણગ્રાહીમાં કોઈનો પણ નાનો ગુણ દેખે તો પણ એને પ્રમોદ થાય અને એવો ગુણ ગ્રહણ કરવાની એની વૃત્તિ થાય, એને ગુણગ્રાહીતા કહે છે. એ કૃપાળુદેવે ગાંધીજીને પત્ર લખ્યો ત્યારે એમણે સંબોધન કર્યું છે, એને ગુણગ્રાહક પણ ગાંધીજીનું હતું. એ સિમ્પટમ એમણે જોયું હતું કે ગાંધીજી કોઈ બીજાના ગુણ સારા હોય તો ગ્રહણ કરવાની વૃત્તિ રાખતા. એ મુમુક્ષુમાં એ ગુણ આવવો જોઈએ, બીજાના ગુણ જોવે અને પોતે પણ એવો ગુણ ઈચ્છે, અભિલાષે, ગુણની અભિલાષાવાળા ગુણ જોઈને પ્રમોદિત થાય અને એવો ગુણ પ્રગટ કરવાની એને ભાવના, અભિલાષા અને પ્રયત્ન થાય. હા હા, મોટો મોટો ફાયદો એ છે કે ગુણગ્રાહીપણું આવવાથી દોષ દ્રષ્ટિ છે એ અનાદિની છે એ છૂટે છે, એ મોટી વાત છે. કેમકે પોતાના દોષ અપક્ષપાતપણે જોવે છે એટલે એને બીજાના દોષ જોવાની દ્રષ્ટિ છે એ ઘટી જાય છે, છૂટી જાય છે. દોષનો પક્ષ ન થાય, પોતાના દોષનો પક્ષ ન થાય, પોતાના જે સગા સંબંધી મિત્રો હોય એનો પક્ષ ન કરે, દોષનો પક્ષ ન કરે, પોતાના દોષનો પક્ષ ન કરે તો પોતાથી બીજા ભલે પોતાને વાલા હોય, પ્રિય હોય, એના દોષનો પણ પક્ષ ન કરે. શું અને પ્રિયજનોના દોષનો જે પક્ષ કરે છે, સામાન્યપણે જગતમાં એવું છે, બે છોકરા લડે એમાં પોતાના છોકરાનો માટ ન કાઢે, પાડોશીના છોકરાનો જ માટ કાઢે, બે એકબીજા કે એને મને આમ કર્યું, નાને મને આમ કર્યું, પણ પેલો વઢે કોને, ઓલાનો દોષ જોવે, કેમ કે આ પોતાનો છે. એ પોતાના પ્રિયજનોના દોષનો બચાવ કરે, રક્ષણ કરે કે પક્ષ કરે, એ ખરેખર એના દુશ્મન છે. કોણ છે? કેમ કે એને તો, એનો તો દોષ વધવાનો છે, એ વધારે એવો દોષ કરશે. માટે એનો કદી પણ એવી રીતે દોષનો પક્ષ કરાય અને દોષનો નિષેધ હે તો એના સાચા મિત્ર છે. દોષ બતાવે, દોષ એને સમજાવે તો એના ખરાબ મિત્ર છે. શું કેવું
છે?
એમાં મુશ્કેલ છે. સીધી વાત છે કે આપણે આપણું હિત કરવું છે કે અહિત કરવું છે. હિત કરવું હોય તો આ બધી લાઈનમાં બધા આ બધા પ્રકાર ઉભા થાય. હિત કરનારની લાઈન આવી છે. આપણે શું કરવા પંચાયત કરવી, કોઈના દોષની તો, દોષની ચર્ચા કરે તો નિંદા જ થઈ ને. ના તો પણ એ કોઈના દોષની વાત કરે તો એ કોઈના, કોઈની નિંદા જ કરે છે ને, તો એને સાંભળવી કેમ ગમે? નાના દોષ પણ મોટા દેખાય છે. સરળતામાં શું લેવું? સરળતામાં જતું કરવું, સરળતામાં સીધું લેવું, ન્યાય સીધો પકડવો, અન્યાય ન લેવો, એટલે કે વક્રતા ન કરવી, આડું ન લેવું, અસરળતા ન કરવી, જીદ ન કરવી, પકડ ન કરવી. સરળતાનો તો આખો આર્ટિકલ આપણે ત્યાં ચાલી ગયો છે. વ્યવહાર સરળતા, પરમાર્થિક સરળતા, ત્યાં સરળતા આવે, શું ત્યાં પારદર્શકતા આવે. સીધું સીધું જ લઈએ. જેમ કે કોઈ પોતાના દોષ બતાવે તો સીધું ન લેવું એ શું કરે ખબર, એને શું લાગે ખબર છે? મને ઉતારી પાડવા માટે આવું કહે છે, મને નીચો બતાવવા માટે આમ કહે છે, શું અથવા મને ડાઉન કરવા માટે આમ કરે છે, શું સાયકોલોજીકલ મને ઇફેક્ટ કરવા માટે આવું કરે છે, એમ કાંઈ ને કાંઈ એવો પ્રકાર લઈ લઈએ. એ અસરળતા છે. સરળતા વાળો એમ કેમ તમને એવું લાગે છે? પોતે પહેલા અંદર જોવા માંડે કે આવું કંઈક હોય તો મારો ઉપકારી છે, અને મારું ધ્યાન નથી ગયું ત્યાં સુધીમાં, અને ન હોય તો મધ્યસ્થ થાય. કારણ કે કોઈ વખત કોઈ ઇરાદાપૂર્વક પણ એવું કામ કરતા હોય તો મધ્યસ્થ થઈ જાય, કાંઈ નહીં. એનો આશય કાંઈ ઠીક દેખાતો નથી, પણ આપણે એનું કાંઈ કામ નહીં. આપણે જોઈ લ્યો કે આપણે ભૂલમાં તો નથી ને, આપણે ભૂલમાં હોઈએ તો આપણને નુકસાન છે, અને ભૂલમાં ન હોઈએ તો આપણને નુકસાનથી બચાવવા પૂરતું તેણે કામ કર્યું છે. શું કાંઈ વાંધો નહીં, જવા દે એને પછી. એમ સરળતા છે, એ સરળતાનું કામ કરે. પોતાની વાતનું વજન ને પકડ નથી રાખતા માણસ, અસરળતા છે. પકડ રાખે, નાની વાત હોય તો પકડ રાખે, મોટી વાત હોય તો પકડ, બધી વાતમાં પકડ રાખવાની ટેવ, તો એ અસરળતા છે. સરળતા હોય જતું કરે, ગમે એ વાત હોય, કિંમત કેટલી છે? કોઈ પણ પ્રસંગની કિંમત કેટલી? કે સ્વપ્ના જેટલી. કેટલી? ઘણા સપના પૂરા થઈ ગયા, અનંતા ભવોના અનંતા સપના પૂરા થઈ ગયા. સંસારના પ્રસંગોની કિંમત કેટલી? કે સ્વપ્ના જેટલી. માયા કી પ્રકૃતિ? અસરળતા હૈ એ માયાની પ્રકૃતિ છે. ક્રોધ માન માયા લોભ માયાની પ્રકૃતિ છે. અને મિથ્યાત્મને માયા સાથે સંબંધ છે. શું? મિથ્યાત્મને માયા સાથે સંબંધ છે. અને એટલા માટે મિથ્યાત્વના ફળમાં તિરંજ ગતિમાં જાય છે. કેમ કે માયાના પરિણામ વક્ર એટલે આડા છે. ભાવ આડા, એના શરીર પણ આડા. તિરંજ ગતિમાં બધાને આડા શરીર મળે છે ને, કેમ કે આડા ભાવે ગયા માટે શરીર પણ આડા મળ્યા. એટલે મિથ્યાત્વનું ફળ તિરંજ ગતિ, નિગોદ ગતિ એમ લીધું છે. ત્યારે ક્રોધ નું ફળ નરક ગતિ લીધું છે એમ છે. મુમુક્ષુતામાં નિજ હિતના પ્રયોજનની જેટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ પકડ રહે તેટલી યથાર્થતા પરિણમનમાં રહે છે. આ યથાર્થતા અંગેનું ધોરણ છે, સ્ટાન્ડર્ડ. યથાર્થતાનું સ્ટાન્ડર્ડ શું? ચાલો આવો એક પ્રશ્ન સીધો ઉઠે કે ભાઈ યથાર્થતાનું ધોરણ શું? તો કે નિજ હિતના પ્રયોજનની જેટલી સૂક્ષ્મ અને તીક્ષ્ણ પકડ એટલી યથાર્થતા વિશેષ. જાઓ, આ સીધી સીધી વાત છે. યથાર્થતા પર વિચારો બહુ ચાલેલા છે, ઘણી વાર ચાલેલા છે, ઘણા પડખેથી ચાલેલા છે. આ ધોરણ સંબંધીનો વિચાર આવેલો. આનું સ્ટાન્ડર્ડ શું? કોઈ પ્રશ્ન એમ આવે કે ભાઈ આ યથાર્થતા યથાર્થતા તમે કરો છો, પણ એનું સ્ટાન્ડર્ડ કાંઈ છે? કે છે એનું સ્ટાન્ડર્ડ શું? જે પાત્રતાનું ધોરણ શું? આવો એક પ્રશ્ન પૂછી શકાય કે જેટલી નિજ હિતની ગરજ એટલી પાત્રતા. આત્મકલ્યાણની જેટલી ગરજ એટલી પાત્રતા. એમ યથાર્થતાનું સ્ટાન્ડર્ડ શું? કે પ્રયોજનની જેટલી તીક્ષ્ણ અને સૂક્ષ્મ પકડ, એની ડિગ્રી જેટલી તીક્ષ્ણ અને સૂક્ષ્મ તીવ્ર હોય એટલી યથાર્થતા વધે. પછી છે કે પરિભ્રમણની ચિંતના જૂરણા થયા વિના યથાર્થ ઉદાસીનતા ને મુમુક્ષુતાનો ક્રમ શરૂ થાય નહીં. માટે સ્વચ્છંદ ત્યાગી જ્ઞાનીના માર્ગે વર્તવું યોગ્ય છે. કૃપાળુ દેવે આ મુદ્દા ઉપર બે પત્રો લખ્યા છે, 86મો અને 195મો નંબર. એ બે પત્રો શરૂ થવા માટે પૂર્ણતાના લક્ષ્ય પહેલા પણ ક્રમની શરૂઆત થાય છે એ પરિભ્રમણની ચિંતનાને જૂરણામાંથી થાય છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પેલો યથાર્થ ઉદાસીનતા જ ન આવે. પછી આગળના કોઈ સ્ટેજ આવવાનો સવાલ નથી. પૂર્ણતાનો લક્ષ્ય ને અવલોકન એવો યથાર્થ થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ બીજી રીતે કોઈ કરવા માગે છે તો એ જ્ઞાનીનો માર્ગ છોડીને એનો અભિપ્રાય સ્વચ્છંદે ચાલવાનો છે, પરિણામ બીજા આવે બીજી વાત છે, અને પોતાનો અભિપ્રાય હોય એ બીજી વાત છે. બીજા એટલે કોઈ એમ કે ભાઈ અમને કોઈ એવો ઉદય આવે ને ત્યારે દેહાધ્યાસ છોડવા માટે ભેદ જ્ઞાનનો પણ વિચાર આવે છે. કોઈ એમ કે અમને તીવ્ર કોઈ મૂંઝવણનો ઉદય આવે ત્યારે અવલોકન કરવાનો પણ ભાવ આવી જાય છે. શું એમ આગળના સ્ટેજના કોઈ પરિણામ હોય છે એ આવી જાય એનો વાંધો નથી, આવે એનો વાંધો નથી, પણ અભિપ્રાયમાં એમ ન હોવું જોઈએ કે એ રીતે માર્ગ મળી જશે. માર્ગ તો જે ક્રમ છે મળશે એ જ ક્રમ છે મળશે. હા, એ ક્રમ વિપર્યાસ છે. એટલે જ્ઞાનીના બોધેલા માર્ગે જેને ચાલવું છે, જ્ઞાની જેમ ચાલ્યા તેમ ચાલવું છે, એ કહે એ પ્રમાણે કરવા માંગે છે. એટલે પોતાની સમય શક્તિને વ્યવસ્થિત કરે છે, અને વ્યવસ્થિત ખર્ચ કરે તો એ ઉગી નીકળે છે. એ તો સમય શક્તિ તો દરેક પરિણામમાં ખર્ચાય જ છે, તો એનું ફળ બરાબર આવે નહીં. પણ પોતાને એ પ્રકારની યોગ્યતા હોય છે, યોગ્યતા અનુસાર આવે છે. એવી યોગ્યતા છે ને એ સમય સમયની યોગ્યતા છે, બદલતી ચીજ છે. ક્યારેક કેવી યોગ્યતા હોય, ક્યારેક કેવી યોગ્યતા હોય, ક્યારેક વૈરાગ્યના પરિણામ આવે, ક્યારેક ઘણા વૈરાગ્યના પરિણામ આવે, એવા પ્રસંગો પણ બની જાય. આમ ઉદયજનિત ગણાય એમ કે પ્રસંગને અનુસરીને હોય તો, અને પ્રસંગને અનુસર્યા વિના એમનેમ પણ હોય એવું પણ બને છે. પણ નાનીના માર્ગે ચાલવું તે યોગ્ય છે, બીજી રીતે ચાલવાનો અભિપ્રાય સ્વચ્છંદમાં જાય છે. પરિણામ થઈ જાય એનો વાંધો નથી, અભિપ્રાય હોય તો સ્વચ્છંદમાં જાય. મુમુક્ષુની ભૂમિકામાં ઘણું ઘણું વિચારવું રહે છે. જ્ઞાન દશા તો પછી આવે છે, પણ અનંતકાળ શેમાં કાઢ્યો એનો જો જીવ વિચાર કરે કે આ જીવે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતા કરતા પરિભ્રમણ કરતા કરતા અનંતકાળ કેમ કાઢ્યો, કે સાચી યથાર્થ મુમુક્ષુતા આવી નહીં તેથી કાઢ્યો છે. એકવાર પણ જો ખરી મુમુક્ષુતા આવે તો જ્ઞાન દશામાં પ્રવેશ કરીને જીવ સંસારથી છૂટી જાય, જન્મ મરણથી છૂટી જાય. એટલે એમાં અનેક પ્રકારે અનેક વિધ પ્રકારે ગડબડ છે, અને તેથી જેને જે પ્રકાર લાગવો પડતો હોય એ સંબંધી એને સમજીને વિચારીને એને ઠીક કરવો રહે છે. એટલે ઘણી વાતો છે મોક્ષમાં મનની ભૂમિકાના માર્ગદર્શનની, પુષ્કળ વાતો છે, ખૂટે નહીં એટલી વાતો છે. એમ કહ્યું તો ચાલે, કેમ કે કેટલા પ્રકાર છે જીવના, યોગ્યતાના અયોગ્યતાના બહુ પ્રકારો છે, યોગ્યતા અયોગ્યતાના મિશ્રણના પણ બહુ પ્રકારો છે. મિશ્રણ એટલે શું છે, અમુક યોગ્યતા હોય ને અમુક અયોગ્યતા હોય. હા, એક એમ નહીં, ભક્તિ ના હોય અને પછા બીજા પણ પરિણામ હોય, બીજા પ્રકારના પણ પરિણામ હોય, બીજા દોષના, બીજા પ્રકારના દોષના. એમ ભક્તિ ના હોય તો, ભક્તિ ના હોય તો પછી ભક્તિ ક્યાં રહે, તો ભક્તિ ન રહે. જ્યારે અભક્તિ હોય ત્યારે ભક્તિ ન હોય, ને ભક્તિ હોય ત્યારે અભક્તિ ન હોય. એટલે એ તો કંઈ સાથે ન રહીએ. હું જેમ કે સૌભાગભાઈ છે, કૃપાળુદેવ પ્રત્યે ભક્તિ ઘણી છે, કૃપાળુદેવને ઓળખ્યા છે, એમના માર્ગે ચાલવાનો દ્રઢ નિર્ણય છે. પણ હજી અહીંયા માન્યતામાં ઈશ્વર ઈચ્છા એ બધા પ્રકારો છે કે નહીં, તો ગ્રહિત મિથ્યાત્મા જાય છે. આ મિથ્યાત છૂટવાના પ્રકારમાં જાય છે. કેવી વિચિત્ર યોગ્યતા છે. એમ કોઈ મુમુક્ષુ હોય, શરૂઆત સારી કરી હોય, ક્રમમાં પ્રવેશ પણ કર્યો હોય, પણ પ્રકૃતિ દોષ કોઈ ઉગ્ર હોય, કોઈને માનની પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને ક્રોધની પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને માયાની પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને લોભની પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને બે પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને ત્રણ પ્રકૃતિ તીવ્ર હોય, કોઈને ચારે ચાર તીવ્ર હોય, ઘણા પ્રકૃતિ દોષ હોય શકે. છતાં મુમુક્ષુતા સારી આવી હોય એમ પણ બને. તો એ બધા યોગ્યતા અને અયોગ્યતાના પ્રકારો સાથે હોય છે, એવું ઘણું બને છે. અને તેથી એ વિષયનું જજમેન્ટ બીજા માણસો બરાબર લઈ શકતા નથી. એ વિષયમાં ઘણી ઊંડી સમજ હોય તો જુદી વાત છે, નહીંતર એને એ સમજવું મુશ્કેલ પડે. અહીંયા એમ નથી કેવું, અહીંયા યથાર્થ ઉદાસીનતાનો અને મુમુક્ષુતાનો ક્રમ અને મુમુક્ષુતાનો ક્રમ, ક્રમ બેમાં લાગુ પાડવું છે. યથાર્થ ઉદાસીનતાનો ક્રમ અને મુમુક્ષુતાનો ક્રમ શરૂ થાય નહીં. તો યથાર્થ ઉદાસીનતાનો ક્રમ ક્યાંથી શરૂ થાય? પહેલાં પરિભ્રમણની ચિંતનાથી, પછી પૂર્ણતાના લક્ષ્યથી, પછી સ્વરૂપ જિજ્ઞાસાથી, પછી અવલોકનથી, પછી મેદજ્ઞાનથી, પછી સ્વરૂપ નિશ્ચયથી, એમને ઉદાસીનતા વધતી જાય. તો ઠેઠ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે પણ ઉદાસીનતા વધે, પછી પંચમ ગુણ સ્થાને પણ ઉદાસીનતા વધે, છઠ્ઠે સાતમે પણ છઠ્ઠા ગુણ સ્થાને પણ ઉદાસીનતા વધે. એમ એનો જે ક્રમ છે એ ક્રમ મૂળમાં પરિભ્રમણની ચિંતા ને જરૂરના થયા વિના વિક્રમ શરૂ ન થાય. અથવા એ પહેલા કોઈને વૈરાગ્ય આવ્યો હોય તો એ યથાર્થ ક્રમે આવ્યો નથી, ટકશે નહીં. ઉદાસીનતા આવે ઘણાને, પણ કોઈને કોઈ જુદા કારણસર આવી જાય છે, એમાં એ સફળ થતા નથી. એ લીધું ને 172માં, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો અને જ્ઞાની પુરુષની ભક્તિમાં લીન થવો. 172માં ક્રમથી વાત, ઉદાસીનતાનો પણ ક્રમ છે, ક્રમ એટલે ડિગ્રી છે, એને એ ડિગ્રી ક્રમ અનુસાર આવે, વધતો જાય ઉદાસીનતા, બરાબર સફળ થાય. એ મુમુક્ષુતાનો પણ ક્રમ છે, એના પણ સ્ટેજ છે, એ પ્રમાણે આવે. તો એ જ્ઞાનીના માર્ગે બરાબર ચાલે છે અને નહીતર પોતાના સ્વચ્છંદે ચાલે છે. તો આત્મહિતની જેટલી ગરજ એટલી મોક્ષતા. એમાં પછી ગોતે મારે કોની પાસે જવું. આગળ પરિભ્રમણની યથાર્થ ચિંતના અને વેદના આવે તો જીવ યથાર્થપણે ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે. એ ઉપરની જે વાત છે ને, એ ઉન્નતિ ક્રમ કયો, મુમુક્ષુતાનો ક્રમ કયો, બે એક વાત છે. આત્મ ઉન્નતિનો ક્રમ કયો કે મુમુક્ષુતાનો ક્રમ કયો, બે એક વાત છે. જો પરિભ્રમણની યથાર્થ ચિંતના કે વેદના આવે, એ પણ યથાર્થ હો એમ લેવું છે, છોડાવી જાય ને થોડું થઈ જાય ને પાછું ઘૂસાઈ જાય ને એમ નહીં, આગળની ભૂમિકામાં એ પ્રવેશ કરે એવી આગળની ભૂમિકાના કારણભૂત હોય તો તે યથાર્થ છે. યથાર્થપણે ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે અને પરિભ્રમણના કારણો ન ટળે ત્યાં સુધી તે જંપતો નથી. એની યથાર્થતાનું પણ એક લક્ષણ છે. શું? કે ત્યાં સુધી એની વેદના શાંત થાય નહીં. સતતપણે તે વાત તે જીવને ખસતી નથી. શું થાય છે? જેમ રોગ ભયંકર થયો હોય તો એ ભયંકર રોગ છે એની ચિંતા કેવી રીતે રોગ મીટ્યા વગર મટે? રોગ નો મટે ને ચિંતા મટી જાય એમ કેમ બને? બને કોઈ દિવસ ના બને. કેમ? જીવને બહુ મોટી અસર, માનસિક અસર આવે છે. રોગ તો શારીરિક છે, રોગ છે એ તો શારીરિક વિકૃતિ છે, પણ મન ઉપર માનસિક અસર બહુ મોટી આવે છે. ડાક્ટર એમ કે, એને નો કે, દર્દીને નો કે, એના સગા સંબંધીને કે, એને ટેસ્ટિંગમાં લઈ જાઓ અને ફલાણી લેબોરેટરીમાં લઈ જાઓ. એવી લેબોરેટરી ઉપર બોર્ડ માર્યો હોય કેન્સર રિસર્ચ સેન્ટર, ફલાણા ફલાણા કેન્સર રિસર્ચ સેન્ટર. અહીંથી એમ કે, ચાલો આપણે જરાક લેબોરેટરી ટેસ્ટમાં જવાનું છે. એવા સાધનો જે ઘરે ટેસ્ટ ન થાય ત્યાં દર્દીને લઈ ગયા વગર છૂટકો ન હોય, એવા સાધનથી ટેસ્ટ કરવાનો હોય. ત્યાં બોર્ડ વાંચે ને, ઘરેથી તો ન કીધું હોય, બોર્ડ વાંચે કે ક્યાં ટેસ્ટ માટે લઈ ગયા, ત્યાં અહીંયાથી ટાંટિયા ઢીલા થઈ જાય. ટાંટિયા ઢીલા ન થઈ જાય, ટાંટિયા ભાંગી જાય એમ કહેવાય છે. જેમ પગ ભાંગી જાય માણસ હાલી ન આપે ને એવી એની દશાથી જાય, એને સીધી વ્હીલચેર અને સ્ટ્રેચરમાં લઈ જવું પડે અને કાંઈ છાતીમાં ભીંસ આવવા માંડે. હે, હજી તો નક્કી તો પછી થવાનું છે, પણ નક્કી કરવા લઈ જાય ત્યાં માનસિક અસર આવી થાય છે. એટલો શોક લાગે છે. તો એ ચિંતાનો મીટ્યા વગર એને કેવી રીતે મટે ચિંતા? એ રોગ ખરેખર નક્કી થાય તો એ રોગ મીટ્યા વગર એને ચિંતા કેવી રીતે મટે? તો અહીંયા વેદના આવે ને ચાલી જાય એનો અર્થ શું? કે એને યથાર્થ વેદના આવી નથી. વેદના યથાર્થ આવે તો એ યથાર્થપણે ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે અને આગળ વધતો જાય. અને જ્યાં સુધી એ પોતાના પરિભ્રમણના કારણોને નટાળે ત્યાં સુધી એ ચિંતા એને એને જંપ પડે અને એને શાંતિ ન થાય. અજંપોરીએ મટાડે છૂટકો, પાછળ પડી જાય મટાડવા માટે પાછળ પડી જાય. બરાબર. સતતપણે તે વાત તે જીવને ખસતી નથી. અહીંથી યથાર્થ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે. કેમ કે પછી એવી ચિંતા થાય કે બીજે એનું ચિત્ત ચોંટે નહીં, એનું નામ ઉદાસીનતા છે. આવી ઉદાસીનતા ઉદય ભાવમાં નિરસતા બોલાવે છે. બધા જ પ્રકારના ઉદય ભાવમાં નિરસતા લાવે છે. પછી માણસ કહેતા, કોઈ અમારે ત્યાં શોકનો પ્રસંગ હોય ત્યાં તમે એમ કહો કે ભાઈ હવે ફલાણી મીઠાઈ ખાવ ને કેવી રીતે ભાવે? દેવા આવે તો પણ ન ભાવે, તો એ કઈ ઉદાસીનતાનો યથાર્થ ક્રમ નથી. પણ એવા કોઈ શોકના પ્રસંગમાં માણસને વૈરાગ્યની ઉદાસીનતા આવે તો પણ એ ઉદય ભાવ એના બીજા કામ કરતા નથી. આવી ઉદાસીનતા ઉદય ભાવમાં નિરસતા લાવે છે, જેથી પરિણામમાં ઉદય ભાવથી થતી મલિનતા રોકાઈ જાય છે. એ નિરસતાથી શું ફાયદો થાય છે? ઉદાસીનતાના ક્રમથી ફાયદો શું? કે ઉદય ભાવમાં થતી જે મલિનતા છે એ મલિનતાને નિરસતા રોકે છે, ઉદાસીનતા રોકે છે, અને એટલે એને નિર્મળતા આવવાનો પ્રકાર ઊભો થાય છે. મલિનતા આવતી રોકાય તો જૂની મલિનતા તો ક્રમે જવાની જવાની ને જવાની. ઉદયભાવથી થતી થતી મલિનતા એની રોકાઈ જાય છે અને નિર્મળતા આવવા લાગે છે. એ પ્રકારે પરિભ્રમણની યથાર્થ ચિંતના અને વેદના એ જીવના જ્ઞાનમાં નિર્મળતા લાવે છે અને તેથી એને પોતાના આત્મહિતની અંતર સૂજ પણ આવવા લાગે છે. એ નિર્મળતાને કારણે સૂજ આવે છે, એને પોતાની સૂજ પણ આવે અને બીજા જે ભૂલ કરતા હોય એની પણ એને સૂજ આવે કે આને કેમ ખ્યાલ આવ્યો નહીં, આ વાતનો આને કેમ ખ્યાલ આવ્યો નહીં. આટલા વખતથી શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, આટલા વખતથી મુમુક્ષુ તરીકે પ્રવૃત્તિ કરે છે ને, હજી આટલો ખ્યાલ નથી આવતો એમ તરત એને ખબર પડે. એ સૂજનું કારણ છે, નિર્મળતાનું કારણ છે. કેમ કે એ પોતાના પ્રયોજનને પણ સમજે છે અને બીજા પ્રયોજન ચૂકે તો પણ એને ખ્યાલમાં આવી જાય છે કે આ પ્રયોજન ચૂકે છે. એ રીતે પરિભ્રમણની ચિંતના અને વેદના એ નિર્મળતા આવવાનું કારણ છે, મલિનતાને રોકવાનું કારણ છે. પ્રયોજનની દ્રષ્ટિ પણ એનાથી થોડી ચોખ્ખી થતી જાય છે અને અભિપ્રાયના વિપર્યાસો બદલવાનું પણ એ કારણ બને છે. ઘણા ફાયદા છે, પ્રારંભથી જ ઘણા ફાયદા છે. યથાર્થ ઉદાસીનતાના ક્રમમાં આવે તો એ શરૂઆતથી પણ આ સારા એવા ફાયદાઓ શરૂ થાય છે, પછી જેમ જેમ આગળ ચાલે એમ વિશેષ લાભનું કારણ બને છે.
ભગવાન.